એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સર્વે શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે કદાચ કૌશલ્ય અને સિદ્ધિઓ વિશેની આપણી ઘણી માન્યતાઓ પર સવાલ ઊભા કરશે.
ચોક્કસ. પુસ્તક છે પીક, સિક્રેટ્સ ફ્રોમ ધ ન્યૂ સાયન્સ ઓફ એક્સપર્ટાઇઝ. લેખકો છે એન્ડર્સ એરિક્સન અને રોબર્ટ પૂલ. આપણે ગુજરાતીમાં કહી શકીએ સર્વોચ્ચ કૌશલ્ય, વિશેષજ્ઞતાનું નવું વિજ્ઞાન.
અને આ વિષય અત્યારે મને લાગે છે ખૂબ જ સુસંગત છે. નહીં, આપણે બધા કોઈને કોઈ ક્ષેત્રમાં સારું કરવા માંગે છે, ભણવામાં, નોકરીમાં, કોઈ શોખ હોય તો એમાં.
હા, પણ ઘણીવાર એવું લાગે કે અમુક લોકોમાં જ એ નેચરલ ટેલેન્ટ હોય છે.
બરાબર, અને આપણામાં કદાચ નથી. પણ આ પુસ્તક એમ લાગે છે કે આખી વાતને જરા જુદી રીતે જુએ છે.
બિલકુલ, તે પેલી જન્મજાત પ્રતિભાવાળી જે સદીઓ જૂની માન્યતા છે ને, તેને સીધો પડકાર ફેંકે છે. પુસ્તકનો મૂળભૂત દાવો જે છે કે જેને આપણે અસાધારણ ક્ષમતા સમજીએ છીએ તે મોટે ભાગે યોગ્ય રીતે કરેલી સભાન મહેનતનું પરિણામ છે, કોઈ જાદુઈ ભેટ નથી. અને એટલે જ આ પુસ્તક એવા લોકો માટે ખાસ ઉપયોગી છે જેમને લાગે કે અરે, હું આટલા વર્ષોથી આ કામ કરું છું પણ હવે મારી પ્રગતિ અટકી ગઈ છે, એક જાતનો પ્લેટો આવી ગયો છે.
હા, એ પ્લેટોવાળી વાત તો ઘણા અનુભવતા હશે. તો આ જે વિચારો છે તેની પાછળ કોણ છે? મુખ્ય લેખક એન્ડર્સ એરિક્સન, એમના વિશે થોડું જણાવશો?
હા, ડૉક્ટર એન્ડર્સ એરિક્સન સ્વીડનના મનોવૈજ્ઞાનિક હતા. ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં પ્રોફેસર, અને તેમને માનવ પ્રદર્શન અને કોઈ વ્યક્તિ નિષ્ણાંત કેવી રીતે બને છે એ વિષયના દુનિયાના ટોચના સંશોધકોમાં ગણવામાં આવતા હતા.
ઓહો,
લગભગ 30 વર્ષ તેમણે આ જ વિષય પર ઊંડું સંશોધન કર્યું. એટલે આ કોઈ હવામાં વાત નથી.
ના ના, બરાબર. એટલે દાયકાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ આની પાછળ છે. એમના સંશોધનની ખાસ વાત શું હતી? એમને શું અલગ બનાવે છે?
એમની વિશેષતા છે ડેલિબરેટ પ્રેક્ટિસ, એટલે કે સાવધાનીપૂર્વકનો અભ્યાસ. આ કોન્સેપ્ટ એમણે વિકસાવ્યો અને તેને વૈજ્ઞાનિક પુરાવા આપ્યા. આપણે જે મેલ્કમ ગ્લેડવેલનો 10,000 કલાકનો નિયમ સાંભળીએ છીએ ને?
હા હા, એ તો બહુ ફેમસ છે.
એની પાછળનું મુખ્ય સંશોધન એરિક્સનનું જ હતું. પણ એમનો મુદ્દો ખાલી કલાકો ગણવાનો નહોતો, એમનો ભારે હતો કે એ કલાકોમાં કેવી રીતે પ્રેક્ટિસ થાય છે એની ગુણવત્તા પર.
ઓકે, ક્વોલિટી ઓવર ક્વોન્ટિટી. એમ
બરાબર. એમની પદ્ધતિ હતી કે અલગ અલગ ક્ષેત્રના ટોચના લોકો, ચેસ ગ્રેન્ડમાસ્ટર, વાયોલિન વાદકો, મેમરી ચેમ્પિયન, એથ્લીટ્સ, ડોક્ટર્સ, એમનો અભ્યાસ કરવો અને સમજવું કે તેઓ સામાન્ય લોકોથી કઈ રીતે જુદા પડે છે. આ પુસ્તક પીક એ એમના સંશોધનને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો પહેલો મોટો પ્રયાસ હતો, રોબર્ટ પૂલ સાથે મળીને.
રસપ્રદ. તો પુસ્તકનો મુખ્ય સાર શું કહી શકાય? એ શું કહેવા માંગે છે એકદમ ટૂંકમાં?
મુખ્ય વિચાર એ છે કે અસાધારણ ક્ષમતા એ જન્મજાત પ્રતિભાનું પરિણામ નથી, પણ એ ડેલિબરેટ પ્રેક્ટિસ અને તેનાથી મગજ અને શરીરમાં જે અનુકૂલન થાય છે, જે ફેરફારો થાય છે, તેનું પરિણામ છે. પેલી સદીઓ જૂની કુદરતી પ્રતિભાની વાતને એ વૈજ્ઞાનિક પુરાવા સાથે તોડે છે.
વાહ, આ તો ખરેખર મોટી વાત કહેવાય. મતલબ કે સિદ્ધિના દરવાજા મોટાભાગના લોકો માટે ખુલ્લા છે જો તેઓ સાચી પદ્ધતિ વાપરે તો.
એકદમ. અને પુસ્તકનો હેતુ પણ એ જ છે કે આ વૈજ્ઞાનિક સંશોધન અને વ્યવહારુ ઉપયોગ વચ્ચે જે ગેપ છે તેને ઓછો કરવો. અને આ કોઈ પણ માટે છે, વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ્સ, મા બાપ, કોચ, જે કોઈ પણ પોતાનામાં સુધારો કરવા માંગે છે.
પુસ્તક આપણને ક્યાં લઈ જાય છે? મતલબ એની સફર કેવી છે?
એ શરૂઆત કરે છે પ્રતિભા વિશેની આપણી માન્યતાઓનું ખંડન કરીને. પછી સમજાવે છે કે નિપુણતા ખરેખર વિકસે છે કેવી રીતે, વૈજ્ઞાનિક રીતે. મગજમાં શું ફેરફાર થાય છે, માનસિક રજૂઆતો શું છે, એ બધું.
હા.
અને પછી આ સિદ્ધાંતોને પોતાના જીવનમાં કેવી રીતે લાગુ કરવા એનું માળખું આપે છે. પુષ્કળ ઉદાહરણો છે. સંગીત, ચેસ, રમતગમત, મેડિસિન, બિઝનેસ, યાદશક્તિની સ્પર્ધાઓ, એમ ઘણા બધા ક્ષેત્રોમાંથી.
એટલે એ આપણને આપણી મર્યાદાઓ વિશે ફરીથી વિચારવા પ્રેરે છે અને પ્રગતિમાં જે અવરોધો આવે તેને પાર કરવાના સાધનો આપે છે, એમ ને?
બરાબર. હવે પુસ્તક ઊંડાણમાં જાય છે આ પદ્ધતિઓ વિશે, જેમ કે હેતુપૂર્ણ અભ્યાસ એટલે કે પર્પઝફુલ પ્રેક્ટિસ.
હા, એના વિશે વાત કરીએ. આ હેતુપૂર્ણ અભ્યાસ શું છે, એ સાદી પ્રેક્ટિસથી કઈ રીતે અલગ છે?
બહુ મહત્વનો મુદ્દો છે આ. જુઓ, આપણે બધા કંઈક ને કંઈક પ્રેક્ટિસ કરીએ છીએ, પણ મોટા ભાગે એ સાદું પુનરાવર્તન હોય છે, નાઇવ પ્રેક્ટિસ, એટલે કે જે આવડે છે એ જ ફરી ફરી કરવું.
હા, જેમ કે રોજ થોડું ગિટાર વગાડી લેવું, જે ગીત આવડે છે એ જ.
બરાબર. એનાથી બહુ સુધારો ના થાય. હેતુપૂર્ણ અભ્યાસ અલગ છે. એમાં ચાર મુખ્ય વસ્તુઓ છે. એક, સ્પષ્ટ ધ્યેય. નાનો ચોક્કસ ધ્યેય, જેમ કે આજે મારે ગિટારનો આ અઘરો કોર્ડ જ પરફેક્ટ કરવો છે.
ઓકે. બીજું?
બીજું, તીવ્ર ધ્યાન, કોઈ વિક્ષેપ વગર પૂરેપૂરું ફોકસ એ ચોક્કસ ધ્યેય પર.
ત્રીજું, તાત્કાલિક પ્રતિસાદ, મતલબ તરત ખબર પડવી જોઈએ કે તમે કેવું કર્યું, શું ભૂલ થઈ. અને ચોથું, સૌથી અગત્યનું, કમ્ફર્ટ ઝોનની બહાર જવું.
એક્ઝેક્ટલી. સતત એવી પ્રવૃત્તિ કરવી જે તમારી હાલની ક્ષમતાથી થોડીક અઘરી હોય, જ્યાં થોડી અગવડતા લાગે, થોડો સંઘર્ષ થાય. પુસ્તકમાં સ્ટીવ ફેલુનનું ઉદાહરણ છે.
હા, એ મેં વાંચ્યું. સામાન્ય વિદ્યાર્થી જેણે યાદશક્તિ ગજબની વધારી દીધી.
હા, યોગ્ય તાલીમથી 7 આંકડા યાદ રાખવાથી શરૂ કરીને 82 આંકડા સુધી પહોંચી ગયો. આ બતાવે છે કે યોગ્ય પદ્ધતિથી ધારીએ એના કરતાં ઘણો ઘણો વધુ સુધારો શક્ય છે.
અને મોઝાર્ટનું ઉદાહરણ પણ કુદરતી પ્રતિભાની માન્યતા તોડે છે. એમને પણ નાનપણથી જબરદસ્ત તાલીમ અને માર્ગદર્શન મળ્યું હતું.
ચોક્કસ. હજારો કલાકોનો સઘન માર્ગદર્શિત અભ્યાસ કોઈ જાદુ નહોતો. હવે આ હેતુપૂર્ણ અભ્યાસ પરથી પુસ્તક એક સ્ટેપ આગળ જાય છે, ડેલિબરેટ પ્રેક્ટિસ, જેને તે ગોલ્ડ સ્ટાન્ડર્ડ કહે છે.
હા, તો ડેલિબરેટ પ્રેક્ટિસ અને હેતુપૂર્ણ અભ્યાસ, આ બંનેમાં મુખ્ય ફરક શું?
ડેલિબરેટ પ્રેક્ટિસ એ હેતુપૂર્ણ અભ્યાસનું વધુ, કહી શકીએ કે વધુ શુદ્ધ, વધુ વ્યવસ્થિત અને કડક સ્વરૂપ છે, અને એટલે જ તે સૌથી વધુ અસરકારક છે.
કડક કઈ રીતે?
એના માટે અમુક શરતો જરૂરી છે. પહેલું, એ એવા ક્ષેત્રમાં વધુ સારી રીતે લાગુ પડે છે જે સુવિકસિત હોય, જ્યાં શ્રેષ્ઠ પરફોર્મન્સ શું છે એ ખબર હોય અને તેને શીખવવાની પદ્ધતિઓ સ્થાપિત હોય, જેમ કે શાસ્ત્રીય સંગીત, બેલે, ચેસ, અમુક રમતો.
ઓકે.
બીજું, એમાં હેતુપૂર્ણ અભ્યાસના ચારેય તત્વો, સ્પષ્ટ ધ્યેય, તીવ્ર ધ્યાન, પ્રતિસાદ, કમ્ફર્ટ ઝોનની બહાર જવું તો હોય જ, પણ એમાં એક બહુ જ મહત્વનું પાસું ઉમેરાય છે. નિષ્ણાત કોચ અથવા શિક્ષક પાસેથી મળતો તાત્કાલિક અને ચોક્કસ પ્રતિસાદ.
એટલે કે કોઈ અનુભવી વ્યક્તિ જે આપણને બરાબર કહી શકે કે અહીં ભૂલ છે અને આમ સુધારો.
બરાબર. કોચ તમારી ભૂલો પકડે છે, તમને ચોક્કસ કસરતો આપે છે અને તમારી પ્રગતિ પર નજર રાખે છે. અને ત્રીજી વાત, ડેલિબરેટ પ્રેક્ટિસનો એકમાત્ર હેતુ સુધારો કરવાનો હોય છે. એ આનંદ માટે કે પરફોર્મન્સ માટે નથી હોતી.
એટલે કદાચ કંટાળાજનક પણ હોઈ શકે,
ઘણીવાર માનસિક રીતે થકવી દેતી હોઈ શકે. ટોચના વાયોલિન વાદકો કલાકો સુધી માત્ર સ્કેલ્સ કે અઘરા પેસેજની જ પ્રેક્ટિસ કરે છે. ટોચના એથ્લીટ ડ્રિલ્સનું પુનરાવર્તન કરે છે. એ કંટાળાજનક લાગે, પણ એનાથી જ નબળાઈઓ દૂર થાય છે. એરિક્સનનો 1993નો પેલો પ્રખ્યાત સ્ટડી, જેના પરથી 10,000 કલાકનો નિયમ બન્યો, એ પણ આ જ કહેતો હતો. પણ કલાકોની સંખ્યા કરતાં પ્રેક્ટિસની ગુણવત્તા પર વધુ ભાર હતો.
સમજાયું. એટલે ડેલિબરેટ પ્રેક્ટિસ એ સૌથી ધારદાર ઓજાર છે સુધારા માટે. હવે પુસ્તકનો બીજો એક બહુ મહત્વનો ખ્યાલ છે, માનસિક રજૂઆતો, મેન્ટલ રિપ્રેઝન્ટેશન્સ. આ શું છે, જરા સમજાવશો?
હા, આ કદાચ આખા પુસ્તકનો સૌથી અગત્યનો કોન્સેપ્ટ કહી શકાય. નિષ્ણાત અને સામાન્ય માણસ વચ્ચેનો મુખ્ય તફાવત ખાલી એ નથી કે તેઓ શું કરી શકે છે, પણ એ છે કે તેઓ કઈ રીતે વિચારે છે.
એટલે એમની વિચારવાની રીત જ અલગ હોય છે.
બિલકુલ. નિષ્ણાતો પોતાના ક્ષેત્ર વિશે પોતાના મનમાં અત્યંત વિકસિત, જટિલ અને કાર્યક્ષમ માનસિક માળખા, એક પ્રકારના નકશા બનાવી લે છે. આને માનસિક રજૂઆત કહેવાય.
કોઈ ઉદાહરણ આપી શકો?
ચોક્કસ. જેમ કે ચેસ ગ્રાન્ડમાસ્ટર, એ બોર્ડ પર ખાલી મહોરા નથી જોતા, એ પેટર્ન જુએ છે, સંભવિત ચાલ જુએ છે. જોખમો અને તકોનું એક આખું જાળું એમના મનમાં તરત રચાઈ જાય છે.
હા.
અથવા એક અનુભવી સર્જન, એમના મગજમાં માનવ શરીર રચનાનો એટલો સ્પષ્ટ અને જટિલ માનસિક નકશો હોય છે કે ઓપરેશન દરમિયાન શું થઈ રહ્યું છે અને આગળ શું કરવું જોઈએ એની કલ્પના કરી શકે છે.
એટલે આ માનસિક રજૂઆતો તેમને વધુ સારી રીતે પરિસ્થિતિ સમજવામાં, પ્લાન કરવામાં અને નિર્ણયો લેવામાં મદદ કરે છે.
એકદમ. એનાથી જ તેઓ માહિતીને વધુ અસરકારક રીતે યાદ રાખી શકે છે, પ્રોસેસ કરી શકે છે અને સમસ્યા ઉકેલી શકે છે. અને મહત્વની વાત એ છે કે ડેલિબરેટ પ્રેક્ટિસનો એક મુખ્ય ધ્યેય જ આવી વધુને વધુ સારી, વધુને વધુ શક્તિશાળી માનસિક રજૂઆતો બનાવવાનો છે.
જેમ જેમ આપણી માનસિક રજૂઆતો સુધરે તેમ તેમ આપણું પ્રદર્શન સુધરે, બરાબર? આ સિદ્ધાંતો ખરેખર રસપ્રદ છે. પણ એક પ્રશ્ન થાય, જ્યાં કોઈ ફોર્મલ કોચ ના હોય, કે ચેસ કે સંગીત જેવી કોઈ સ્થાપિત તાલીમ પદ્ધતિ ના હોય, જેમ કે મોટાભાગની ઓફિસની નોકરીઓ અથવા રોજિંદા જીવનના કૌશલ્યો, ત્યાં શું? ત્યાં આ બધું કેવી રીતે લાગુ પડે?
હા, આ બહુ વ્યવહારુ પ્રશ્ન છે. પુસ્તક કહે છે કે ભલે આપણે કદાચ શુદ્ધ ડેલિબરેટ પ્રેક્ટિસ ના કરી શકીએ, પણ તેના સિદ્ધાંતો તો ચોક્કસ અપનાવી શકીએ.
કેવી રીતે?
દાખલા તરીકે કાર્યસ્થળ પર મોટાભાગના લોકો ફક્ત વર્ષોનો અનુભવ ભેગો કરે છે, પણ એના બદલે પ્રેક્ટિસ માનસિકતા અપનાવી શકાય. પહેલું પગલું, ઓળખો કે તમારી નોકરીમાં કઈ કુશળતાઓ ખરેખર મહત્વની છે. કદાચ પ્રેઝન્ટેશન આપવું, ક્લાયન્ટ સાથે વાત કરવી, કોડિંગ કરવું, કંઈ પણ.
ઓકે, માની લો કે મેં ઓળખ્યું કે મારે પ્રેઝન્ટેશન સ્કિલ સુધારવી છે. પછી
તે કુશળતાને નાના ભાગોમાં વહેંચો, જેમ કે શરૂઆત કેવી રીતે કરવી, બોડી લેંગ્વેજ કેવી રાખવી, સ્લાઇડ્સ કેવી રીતે બનાવવી, સવાલોના જવાબ કેવી રીતે આપવા. પછી કોઈ એક ભાગ પર ફોકસ કરો. એને સુધારવા માટે કોઈ ચોક્કસ રસ્તો શોધો. કદાચ અરીસા સામે પ્રેક્ટિસ કરવી કે કોઈ સહકર્મી સામે નાનું પ્રેઝન્ટેશન આપવું.
અને પેલો ફીડબેક વાળો મુદ્દો, એ કેવી રીતે મેળવવો?
એ કદાચ સૌથી અઘરું છે, પણ જરૂરી છે. તમે કોઈ વિશ્વાસુ સહકર્મીને પૂછી શકો કે મને કેને શું સુધારી શકાય, અથવા મીટિંગ પછી જાતે જ વિચારો કે આનાથી સારું શું થઈ શક્યું હોત. પોતાના કામનું વિશ્લેષણ કરવું. રેડિયોલોજિસ્ટનું ઉદાહરણ છે પુસ્તકમાં, જેઓ જૂના કેસ ફરી જોઈને પોતાના નિદાનની ચકાસણી કરે છે.
એટલે સતત સુધારા માટે પ્રયત્નશીલ રહેવું, ભલે કોઈ ફોર્મલ સ્ટ્રક્ચર ના હોય.
બરાબર. અને આ જ સિદ્ધાંતો રોજિંદા જીવનમાં પણ લાગુ પડે. નવું વાજિંત્ર શીખવું હોય, ટેનિસ રમવાનું સુધારવું હોય, નવી ભાષા શીખવી હોય.
હા, જેમ બેન્જામિન ફ્રેન્કલિનનું ઉદાહરણ આપ્યું હતું લેખન સુધારવા માટે.
હા, એમણે શું કર્યું? સારા નિબંધો વાંચ્યા, એની રચના સમજવાનો પ્રયત્ન કર્યો, પછી એ જ શૈલીમાં લખવાની કોશિશ કરી અને પછી સરખામણી કરી. એક પ્રકારનો સ્વનિર્દેશિત અભ્યાસ અને પ્રતિસાદ. શક્ય હોય તો સારું શિક્ષક શોધી લેવો ઉત્તમ, પણ ન હોય તો પુસ્તકો, વિડીયોઝ, ઓનલાઈન સાધનોનો ઉપયોગ કરીને કૌશલ્યને નાના ભાગમાં વહેંચી તેના પર કામ કરી અને કોઈક રીતે ઉદ્દેશ્ય પ્રતિસાદ મેળવવાનો પ્રયાસ કરવો.
તો આટલી ચર્ચા પછી આ પુસ્તકના મુખ્ય સંદેશાઓ કયા કહી શકાય જે શ્રોતાઓએ ખાસ યાદ રાખવા જોઈએ?
મને લાગે છે 4-5 મુખ્ય મુદ્દાઓ છે. પહેલો અને મારા મતે સૌથી વધુ આશા આપનારો એ છે કે માનવ ક્ષમતા આપણે ધારીએ છીએ એના કરતાં ઘણી વધુ અનુકૂલનશીલ છે. આપણું મગજ, આપણું શરીર એ સ્થિર નથી, તે તાલીમ અને અનુભવથી બદલાય છે. આપણી મર્યાદાઓ પથ્થરની લકીર નથી.
હા, આ સ્થિર માનસિકતાને પડકારે છે. બીજો મુદ્દો જે કદાચ થોડો આંચકો આપે એવો છે તે કે કુદરતી પ્રતિભા મોટે ભાગે એક ભ્રમ છે.
બરાબર. જેને આપણે ટેલેન્ટ કહીએ છીએ તે ખરેખર તો ઘણી બધી વસ્તુઓનું મિશ્રણ છે. કદાચ વહેલી શરૂઆત, સારું વાતાવરણ, યોગ્ય માર્ગદર્શન અને સૌથી અગત્યનું, વર્ષો સુધી કરેલી સખત યોગ્ય પ્રકારની મહેનત. આ વિચાર આપણને હું તો આમાં સારું સારી નથી જ એવી નિરાશામાંથી બહાર કાઢી શકે છે.
ત્રીજો અને એકદમ વ્યવહારુ સંદેશ, અભ્યાસની ગુણવત્તા જથ્થા કરતાં વધુ મહત્વની છે. કલાકો ગણવા કરતાં એ કલાકોમાં શું અને કેવી રીતે કર્યું એ વધુ અગત્યનું છે. એટલે કે પેલી ડેલિબરેટ પ્રેક્ટિસ એ જ ખરી ચાવી છે.
હા, અને ચોથો મુદ્દો જે નિપુણતાનું રહસ્ય ખોલે છે, શક્તિશાલી માનસિક રજૂઆતો વિકસાવવી એ નિપુણતાની ચાવી છે. એક્સપર્ટ્સ ખાલી સારું કરે છે એવું નથી, તેઓ દુનિયાને, પોતાની સમસ્યાઓને અલગ રીતે જુએ છે અલગ રીતે વિચારે છે અને આ વિચારવાની રીત સભાન પ્રયત્નથી કેળવી શકાય છે.
અને પાંચમો મુદ્દો પેલો પ્લેટોવાળો કે લોકો કેમ અટકી જાય છે.
હા, મોટાભાગના લોકો એક લેવલ પર પહોંચીને સ્થિર થઈ જાય છે કારણ કે તેઓ કમ્ફર્ટ ઝોનમાં આવી જાય છે, ઓટોપાઇલોટ મોડમાં. સાચી પ્રગતિ માટે થોડો પડકાર, થોડી અગવડતા જરૂરી છે. પુસ્તકે પ્લેટોને તોડવાની રીતો પણ બતાવે છે.
પુસ્તકમાં કેટલાક વાક્યો, કેટલાક વિચારો એવા છે જે સીધા અસર કરે છે.
હા, જેમ કે એક જગ્યાએ કહ્યું છે, ભાવ એવો છે કે મોટાભાગના લોકો એટલા માટે અસાધારણ નથી બની શકતા કે તેમનામાં ક્ષમતા નથી, પણ એટલા માટે કે તેઓ પોતાની અત્યારની સ્થિતિમાં આરામથી ગોઠવાઈ ગયા છે, હોમિયોસ્ટેસિસમાં. અને એમાંથી બહાર નીકળવા માટે જે મહેનત કરવી પડે, જે અસ્વસ્થતા સહન કરવી પડે, એ કરવા તૈયાર નથી.
વાહ, એટલે કે મર્યાદા ઘણીવાર આપણી પસંદગી છે, આપણી મજબૂરી નથી. બીજો એક વિચાર મને ગમ્યો કે કોઈ અવરોધ આવે તો એને જુદી દિશાથી જોવાનો પ્રયાસ કરવો જોઈએ, અને એટલે જ ક્યારેક કોચ કે શિક્ષક ઉપયોગી થાય છે.
બરાબર, કારણ કે આપણે પોતે આપણી ભૂલો કે મર્યાદાઓ જોઈ નથી શકતા ઘણીવાર, અને આ પણ બહુ મહત્વનું છે. સુધારો કરવા માટે આપણે આપણી જાતને નિષ્ફળ થતા જોવી પડે અને ભૂલોમાંથી શીખવું પડે. જો ભૂલો જ નથી થતી તો કદાચ આપણે પૂરતો પ્રયાસ નથી કરી રહ્યા.
અને પેલી માન્યતાવાળી વાત, એવી માન્યતા કે વ્યક્તિની ક્ષમતાઓ કોઈ જન્મજાત પ્રતિભા દ્વારા મર્યાદિત છે, તે પોતાની સંભવિકતા સુધી પહોંચવામાં સૌથી મોટો અવરોધ છે. મતલબ કે આપણો માઇન્ડસેટ જ આપણને રોકી શકે છે.
હા, અને છેલ્લું, જો તમે તમારી જાતને તમારા કમ્ફર્ટ ઝોનની બહાર ધકેલતા નથી તો તમે સુધરી રહ્યા નથી, તમે ફક્ત પ્રદર્શન કરી રહ્યા છો. અગવડતા જ વિકાસ લાવે છે.
તો આ બધા સિદ્ધાંતોને વાસ્તવિક જીવનમાં ઉતારવા માટે, દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી હોય તો એ શું કરી શકે?
વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ ઉપયોગી છે. ભારતમાં આપણે ઘણીવાર ઘોખણપટ્ટી પર વધુ ધ્યાન આપીએ છીએ, પણ આ પુસ્તક કહે છે કે સમજણ એટલે કે માનસિક રચવાદ બનાવવી એ વધુ મહત્વનું છે. ફક્ત પાઠ્યપુસ્તક વારંવાર વાંચવાને બદલે એક્ટિવ રીકોલ કરવો, મતલબ પુસ્તક બંધ કરીને જાતે યાદ કરવાનો પ્રયાસ કરવો.
હા, પોતાની જાતને સવાલ પૂછવા.
બરાબર, અઘરા દાખલા કે પ્રશ્નો ઉકેલવાનો પ્રયાસ કરવો જે વર્તમાન સમજણથી થોડા ઉપરના લેવલના હોય, અને પછી તરત જ જવાબો ચકાસીને ફીડબેક મેળવવો. આ બધું ડેલિબરેટ પ્રેક્ટિસના સિદ્ધાંતો છે.
અને નોકરી કરતા લોકો માટે, પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટે,
જેમ આપણે વાત કરી, ખાલી અનુભવ ના ગણવો, મુખ્ય કુશળતાઓ ઓળખો. જેમ કે કોઈ મેનેજર હોય તો કદાચ ટીમને ફીડબેક આપવો એ કુશળતા હોય. તેને સુધારવા શું કરી શકાય? કદાચ કોઈ સારા મેનેજરને અવલોકન કરવા, કોઈ તાલીમ લેવી, કોઈ ચોક્કસ મીટિંગ પછી પોતાના ફીડબેકનું વિશ્લેષણ કરવું. નાના ફોકસ્ડ પ્રયાસો.
અને શોખ માટે પણ આ લાગુ પડે? સંગીત, રમત, કંઈ પણ?
ચોક્કસ, ફક્ત જે આવડે છે એ જ વગાડવા કે રમવાને બદલે જે ભાગ અઘરો લાગે છે તેને અલગ પાડીને ધીમે ધીમે ધ્યાનથી પ્રેક્ટિસ કરવી, ટેકનિક પર ફોકસ કરવું.
અને છેલ્લે પેરેન્ટિંગ અને કોચિંગમાં, બાળકોની પ્રતિભાના વખાણ કરવાને બદલે
તેમના પ્રયત્નો, તેમની પદ્ધતિ, તેમની મહેનતની પ્રશંસા કરવી. એનાથી તેમનામાં ગ્રોથ માઇન્ડસેટ વિકસે છે કે હું મહેનત કરીશ તો સુધરી શકીશ. તેમને પડકારોનો સામનો કરતા શીખવવું, ભૂલોમાંથી શીખવા માટે પ્રોત્સાહિત કરવા, આ બધું આ પુસ્તકના હાર્દમાં છે. પોલગાર બહેનોની વાર્તા આનું ઉત્તમ ઉદાહરણ છે.
આખી ચર્ચા પછી મને વ્યક્તિગત રીતે એવું લાગે છે કે આ પુસ્તક એક પ્રકારની મોટી રાહત આપે છે. એવું નથી કે સફળતા કે નિપુણતા અમુક લોકો માટે જ રિઝર્વ છે. હા, રસ્તો કઠિન છે, તેમાં શિસ્ત જોઈએ, મહેનત જોઈએ, પણ એ મોટાભાગના લોકો માટે ખુલ્લો છે. આ પુસ્તકે કેવી રીતે કરવું તેની બ્લુપ્રિન્ટ આપે છે.
અને મારા માટે જે સૌથી મોટી શીખ છે તે છે પેલી માનસિક રજૂઆતોની શક્તિ, કે નિપુણતા એ ખાલી કંઈક કરવું નથી, પણ દુનિયાને અલગ રીતે જોવું અને વિચારવું છે. અને આ જોવાની અને વિચારવાની રીત આપણે સભાનપણે પ્રેક્ટિસથી વિકસાવી શકીએ છીએ, એ આપણા નિયંત્રણમાં છે.
તો સારાંશમાં કહીએ તો મહાનતા કોઈ રહસ્ય નથી, પણ એક પ્રક્રિયા છે, એક વિજ્ઞાન છે જેનું પુનરાવર્તન થઈ શકે છે. આ પુસ્તક આપણને આપણી ક્ષમતાઓ પર નિયંત્રણની ભાવના આપે છે અને સુધારણા માટે એક નક્કર માર્ગદર્શિકા પૂરી પાડે છે. પેલી ટેલેન્ટની મર્યાદિત માન્યતાઓમાંથી બહાર કાઢીને કોઈપણ વ્યક્તિ પોતાની સર્વોચ્ચ ક્ષમતા સુધી પહોંચી શકે છે તેના સાધનો આપે છે. પણ શું
પણ શું
પણ મને એક વિચાર આવે છે, શું આજની આટલી ઝડપી દુનિયામાં જ્યાં આપણને બધું તરત જોઈએ છે, ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન જોઈએ છે, શું આપણામાં ખરેખર એટલી ધીરજ અને એટલી શિસ્ત છે જે સાચી નિપુણતા મેળવવા માટે જરૂરી વર્ષોની કદાચ કંટાળાજનક લાગતી ડેલિબરેટ પ્રેક્ટિસ માંગી લે છે? શું આપણે એ ઊંડાણપૂર્વકની મહેનત કરવા તૈયાર છીએ કે પછી આપણે સપાટી પર જ રહી જઈશું?
આ ખરેખર એક બહુ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન છે જે આ પુસ્તક વાંચ્યા પછી આપણા મનમાં ઊભો થાય છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આગાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.